આ એક જણો સ્કૂટર લઈને નીકળ્યો તો બહ બહતી બોલી જાય સ્કૂટરનીઓ, ઘાયે ઘા જાય. એમાં પોલીસવાળાએ અડી મેલી આડો ફરીને રોક્યો અને સ્કૂટરવાળાને કહે આટલો બધો ફાસ્ટ કેમ જાશ? એ કહે સાહેબ આમાં એવું છે, આમાં આ સ્કૂટરમાં બ્રેક નથી. તો મને એમ થયું કે કોક આજે એક્સિડન્ટ થાય એ પહેલાં ઘર ભેગો થઈ જાઉં. પોલીસવાળો કે ધીમે જા ને કે આઈને આઈ મરી જાય. એક જણો એક દી હોન્ડા લઈને જતો તો રિક્ષાવાળાની સાઈડ કાપીને કે હોન્ડા ફાવે છે? રિક્ષાવાળો કાંઈ ન બોલ્યું. ત્યાં તો આગળ મેટાડોર જતું ત્યાં પોગી ગયો. ત્યાં જઈને કે હોન્ડા ફાવે છે? મેટાડોર વાળો કાંઈ ન બોલ્યું. ત્યાં તો આગળ ટ્રક જતું તો ત્યાં ઠેર પૂગી ગયો. અત્યારે જોઈને ઓલા ટ્રકના ડ્રાઈવરને કે હોન્ડા ફાવે છે? ટ્રકનો ડ્રાઈવર કે હા હોન્ડા ફાવે છે, બોલો શું છે? એ કે આમાં બ્રેક ક્યાં હોય? કોકનું બઠાવીને જતો હતો. અને ટ્રકનો ડ્રાઈવર કે બ્રેક ગોઠણમાં હોય, હમણાં આફુડી લાગશે. કારણ કે આટલો બધો તું ઝડપથી જાશ એટલે એ આમાં પૂરું થઈ જાય. એક ભાઈ તો હમણાં મારુતિ કાર લઈને નીકળ્યા, કોઈએ કીધું એલા કે છગન કે મારુતિ તને ફાવી ગઈ? કે હા. એ કે કોને શીખવાડી? એ કે કોણ બનેગા કરોડપતિ? ઓલો કુમરે પડી ગયો. એ કે કોણ બનેગા કરોડપતિએ કેવી રીતે શીખવાડી? એ કે અમારી બાજુમાં એક મગનભાઈ રહે છે, એ કરોડપતિ જોવાના બહુ શોખીન. તે દર અઠવાડિયે કરોડપતિ આવે ને તો એ કે ઉતાવળમાં કારખાનાથી આવે અને એમને ચાવી ગાડીમાં રહી જાય ને આખું ઘર બંગલામાં જોવા ગરી જાય, ત્યાં હું આ ગાડી લઈને ઉપડી જાઉં. એ કે હું તો ધન્યવાદ આપું છું કોણ બનેગા કરોડપતિને, મને ગાડી કોકની પરબારી શીખી જાય. બોલો આને કાંઈ મોંઘવારી ન નડે. હા, ગમે એની ગાડી પડી હોય, ઘણા તમે ઘડિયાળ નવી બાંધી નીકળો ને એટલે કે હમણાં લીધું? આપણે કહે હા, તાત કે આપો તો જોવા, આપણે જોવા દે ત્યાં ડિશમીટ લઈને ખોલી જ બેઠો હોય. હવે આપણે કંઈ વાયડો થામાં રહેવા દે, આ તારી પાસે હું અમે બગાડવા આવ્યા છે 7000ની ઘડિયાળ. રેડિયો લઈને આપણે નીકળે, રેડિયો જોવા દે ને આમાં સેલ ક્યાં આવે ને સ્ટેશનની દોરી ક્યાં આવે? તને તો ગળે બાંધવાની દોરી અમે ગોતી છે, આ જડી જાય તો આને ગળે બાંધી દે એમ. પણ માણસના આ જીવન છે ને જુદા જુદા હોય. આ કોકના જીવન છે એવા હોય કે તમે કોઈ વસ્તુ એને જોવા આપો ને તોય આમ છેટેથી જોઈ લે. હા, તો આપણને એમ થાય કાંઈક નવું લીધું હોય તો આને બતાવવું જોઈએ. અમુક અમુકને એક જ વાર બતાવી પછી આપણે પાણી મૂકી દે કે આને કોઈ દી ન દેખાડે, એમ નાખી દેવું હોય દેખાડે. કારણ કે એવું જ બેઠા બેઠા જોતા હોય. હા, એક જણો તો કનિયા જોવા ગયો, તે બધી વાત નક્કી થઈ ગઈ. પછી એ કે મારે એકાંતમાં વાત કરવી છે. ઓલો ઘરતણીને એમ થયું કે ભલે ને બે વાત કરી લઈએ, નકામ વળી મોટું બગાડીને વયો જાય અને આ કન્યા પાકવા આવી છે. એ કે તમે તમારે બે વાત કરી લ્યો એમ. તે વળી કન્યા પાસે જઈને શું કે ખબર? એ કે એક વાતની ચોખવેટ કરી દેવી હારી. શું? એ કે હું ગુલામીપણાને જરાય નથી માનતો, હું પત્નીની ગુલામી કરવામાં માનતો જ નથી. ત્યાં તો કન્યા કે નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં, ત્યાં તો આય રાજી થઈ ગયું. એ કે એમ કેમ? મને એમ હતું કે હમણાં ના પાડી દે. એ કે એમાં મૂંઝાવા જેવું હોય જ નહીં, પહેલાં મારા પપ્પાએ આમ કહેતા હતા અને હવે તો આખા કુટુંબના લુગડાય ધોઈ નાખે, હળવે હળવે મેળે આવી જાય. અમુક અમુકને પ્રેમ થઈ ગયા હોય તો એવી શાયરીઓ લખતા હોય. હા, એક પ્રેમીએ શાયરી લખી હતી, એ કે તમે નીકળો તો મને ઠીક લાગે છે અને જો તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે. બીક જ લાગે ને, થોડા અળદિયા લઈને આવતા હોય. તમે નીકળો તો મને ઠીક લાગે છે, તમારા બાપા નીકળે તો મને બીક લાગે છે, ને જો આવે પોલીસવાળાની ગાડી તો મારા સ્કૂટરની કીક લાગે. હા, વગર પેટ્રોલે બહ બહાટી બોલી જતું. કોઈ કે વગર પેટ્રોલ કેમ? કે એક દી પેટ્રોલ થઈ રહ્યું હતું કે ધોળવીને 40 સ્પીડમાં જતું. બોલો એની ઝડપ કેવી છે? એક પ્રેમીએ તેની પ્રેમિકાને કીધું કે હું ખરા દિલથી તને ચાહું છું, હું ગમે એવો સમય આવશે તો એ કે તને છોડીશ નહીં, હું સમાજની સામે બળવો કરીશ અને ઇતિહાસમાં આપણું નામ અમર કરીશ. ત્યાં તેની પ્રેમિકા કે એવા ભૂંડે હાલે હું મરવા નથી માગતી, ઇતિહાસમાં નામ કાંઈ અમર નથી કરવા, રેશન કાર્ડમાં છે એ રહેવા દે. હા, એક બેને તો એના ભત્રીજાની વહુને કીધું, એ કે મારો ભત્રીજો કાંઈ સુધર્યો? ત્યાં તેના ભત્રીજાની વહુ શું કહે કે હા હવે તો સુથરી ગયા છે, અસલ ગધેડા જેવા થઈ ગયા છે. ત્યાં તો ઓલી બાય ખારી થઈ ગઈ, એ કે ગાંડી તારામાં મીઠું છે કે નથી, અક્કલ છે કે નથી, ગધેડા જેવો કહેવાય મારા ભત્રીજાને? એ કે પણ હું તમે વાત સાંભળો કાકીમાં, કે શું? એ કે પેલા તો કોકને છેતરીને ગળા કરીને જીવન ગાળતા હતા ને હવે ગધેડાની માફક મજૂરી કરીને જીવે છે, હકનું ખાય એને કે ગધેડા કહેવાય. બોલો હવે આને મારવી કે મેલી દેવી? હા, મારો એક મિત્ર છે, એક દી મારી પાસે સવારના પોરમાં આવ્યો, મને કે ધીરુભાઈ, મેં કીધું શું? મને કે હમણાં તો અવસાન નોંધમાં એવી જાહેરાત આવે કે આપણે ગોટે ચડી જાય કે આમાં શું કરવું. મેં કીધું છે હું એ કે અવસાન નોંધમાં લખ્યું હોય, હા એવું એવું લખ્યું હોય કે આપણને ખબર ન પડે કે આમાં લોકોએ કોને ઘેરે જવું. મેં કીધું છે હું એ કે એમાં લખ્યું એક શામજીભાઈના સાઠુભાઈના પિતાજી, મનસુખભાઈના મામાના દીકરા, તે વળી સવજીભાઈના સસરા અને કરમસિંહભાઈના કાકાના જમાઈ જમનભાઈનું નિધન થયું છે. મને કે હું તો આવી જાહેરાત વાંચી નહીં કે ક્યાંય ન ગયો ને નદીએ એકલો નાઈ આવ્યો, કે આ સમૂહમાં સ્નાન કાઢી નાખો કે આમાં જવું કોને નહીં. એમ પેપરમાં ઘણી વાર મને કે એવી વાતો આવે એ કે આપણે ઘૂમરે નાખી દે. અમારે એક બે મનુન કનુન જમન ને હા એ બધા એક દી બેઠા હતા, એમાં એક જણો કે આ સેવકરામભાઈ કે શું ઘડીકમાં કોંગ્રેસમાં, ઘડીકમાં ભાજપમાં, ઘડીક જનસંઘમાં આમ હળીયા હળી કરે, ઠેકડા ઠેકડી કેમ કરે? ત્યાં તો કનુ ઊભો થઈને કે ઇતિહાસ એમ બોલે છે કે વાંદરામાંથી માણસ થયો છે એટલે અહીં જાય. બોલો હા કનુ આમ અપણ છે પણ મારો અજબની વાત ઉલી આવે. એક દી તેના કનુની ઘેરે ડખો થઈ ગયેલો, મેં કીધું ભાઈ છે હું, ધબધબાટી બોલે તો હું ન્યા ગયો. ત્યાં તો કનુની ઘરવાળી કે આ જોવો ને તમારા ભાઈ કે નાતા નથી. મેં કીધું કનુ નાવાથી નિરોગીતા આવે, નાહી લેવું જોઈએ. મને કે મને નહીં ધીરુભાઈ ખબર પડતી હોય, અને અમે એ કે ભલે ઓમ હું ભણ્યો નહોતો પણ હમણાં એ કે હું છોકરાઓ પાસે બેહતો ને તો થોડુંક વાંચતા લખતા શીખી ગયો છું, એક પુસ્તકમાં મેં વાંચ્યું હતું એ કે ઉનાળામાં બે વાર નાહવું જોઈએ. મને કે એક વાર ઉનાળો બેઠો ત્યારે જ નાહ્યો છો, હવે પૂરો થાય તો એ નાહી લઈ. એ કે આદિ સુધી અમને ખબર નહોતી પડતી એટલે બધા તમે ગોટે ચડાવી દેતા હતા, ઘડીએ ઘડીએ નાહીને હું શરીર કેહવી નાખવા મને. એટલે મેં કીધું એવું નહીં, ઉનાળામાં બે વાર નાહવું એટલે સવારમાં નાહી લેવું ને બપોર પછી નાહી લેવું. મને કે ના ના એ તો મારે એક પુસ્તક લખ્યું છે કોને, એના ઘીરે જાય છે એ કહે તો જ નાહી. હા અમુક અમુક ને તો એમ થાય કે આને પુસ્તક વાંચવા ન દેવા, આને બકરા ચારવા મોકલી દેવા. હા એક શેઠ પાસે જઈ અને ભિખારી કે શેઠ ભગવાનના નામ ઉપર કે 10 રૂપિયા આપો, તો શેઠે 10ની નોટ કાઢીને આપી દીધી. અને ભિખારીને શું કીધું ખબર? ભિખારીને કે તારા ભાગ ખુલી ગયા, બાકી તું આવ્યો ને એ પેલા 9 જણા અહીંયા આવી ગયા, મેં કોઈને આઠાને આપ્યા નથી અને તને 10ની નોટ આપી દીધી, તારા ભાગ ઉકળી ગયા. ભિખારી કે એ 99 વાર હું જ વેહ પલટો કરીને આવ્યો, કારણ કે તમારા જેવા કંજૂસ પાસેથી કટવું એટલે ઇન્કમ ટેક્સ અધિકારી પાસેથી કટવવા બરોબર છે. હાલો કે જય સિયારામ એમ કહીને મારો બેટો ઠેકડા મારતો મારતો વયો ગયો. અને શેઠે જોઈ રહ્યા કે હવે તો ભિખારીને ન આપું, 3 થી ઘીરે કોઈને રૂપિયો નથી દેવો. એક ભાઈ દવાખાને ગયો એટલે દવાખાને ડૉક્ટર બેઠા હતા, બાયણે બેસી ગયો એટલે ડૉક્ટરે બેલ મારી અને પટાવાળાને કે ઓલો બાયણે બેસી ગયો અહીં કોઈ નથી અને એને સીધો અહીં મોકલી દે. તો ઓલાને કે ભાઈ તમે અહીં બેસી ગયા કે ડાયરેક્ટ અંદર જવું જોઈએ? ઓલો કે વળી અંદર જાય ડૉક્ટર કે લાઇનમાં ઉપાડ્યો, પણ કે અહીં કોઈ ઊભું છે લાઇનમાં ઉપાડે, હા 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 એમને એકલા બેઠા છે. અંદર બોલાવી લીધો ડૉક્ટર સાહેબે અને એને તપાસીને કીધું એ કે તમને કોઈ જાતનો રોગ નથી પણ ચિંતા હોય ને એવું લાગે. તમે ચિંતા કરો છો કાંઈ? કે હા સાહેબ ચિંતા કરતો નથી, થઈ જાય છે. કેમ? એ કે રામુ દરજી રહ્યો ને એ સિલાઈના રૂપિયા માગે છે અને ગમે તે કાતર લઈને ઉખરાણી આવે છે અને એ કે રૂપિયાનો મેળ પડે એમ નથી, એ ચિંતા જાતી નથી, એમાં મારી તબિયત બગડી જાય છે. ડૉક્ટર સાહેબે શું કીધું ખબર છે? એ કે આજથી તમે રામુ દરજીને ભૂલી જાઓ, એ માગતો જ નથી એમ નક્કી કરી લ્યો, તમારે આ રોગ ગયો એમ માની લેજો, નકર મને ફેટ કહીજો. કે અને આલ્યો એ કે આ 3 ગોળી આપું છું, એક એક ટાણું પી લેજો. એ 3 ગોળી પીધીને પછી એને તો નરવાઈ આવી ગયો અને ના રામુદરજી તો છે જ ને એવું નક્કી કરી લીધું, હાજો થઈ ગયો. તે થોડાક દી પછી એ દવાખાને બીજો એક દર્દી આવ્યો, તે ડૉક્ટર સાહેબે તપાસીને કીધું કે તમને કાંઈ રોગ નથી પણ કાંઈક ચિંતા હોય ને એવું લાગે, તમે ચિંતા કરો છો? બોલો કે હા મને ચિંતા થાય છે. એ કે ભાઈ ડૉક્ટર સાહેબ કે હમણાં થોડાક દી પહેલાં એક ભાઈ આવ્યો હતો, એને આવી રીતે ચિંતા હતી, એની પાસે રામુ દરજી રહ્યો ને રૂપિયા માગતો હતો. મેં કીધું રામુ દરજીને તમે ભૂલી જાઓ, ચિંતા છોડી દો, એ અટાણે નરળી જેવો થઈ ગયો છે. ત્યાં ઓલા દરજીએ કીધું કે સાહેબ એ રામુ દરજી હું પોતે. હા અને તમે તો એ કે કોકની ઉઘરાણી અટકાવી દેવો, આ દવાખાને હાજા કરવા બેઠા છો કે મારા જેવાને માંદા કરવા બેઠા છો? હા એક દર્દી તો દવાખાને ગયો ને ડૉક્ટર ઉપર જઈને ગરમ થઈ ગયો. એ કે 20 દિવસ ત્યાં એ કે હું દવા લઉં છું, હે તમારી દવા 20 દિવસ ત્યાં લઉં છું, એ કે તમે આ જે દવા આપી છે કે આ દવા વાળું કરીને પીવી, આ હુવા ટાણે પીવી. એક દીધ કે હું ફૂલી ગયો હતો તો અડધી રાતે મારી વોવે ઉઠાડ્યું, એ કે તમને ઊંઘવાની દવા આપી છે પી લ્યો. હવે એ બાય કેવી, હા ઊંઘવાની દવા જે લેવાની હતી એ લીધા વિના હોઈ ગયો તો નીંદર આવી ગઈ હતી, નિરાયતે હુતો તો તેની વોવે જગાડીને દવા પાય. આ દવા તમે પી લ્યો, એ કે સાહેબ તમારી દવા 15 દિવસે ટાઈમ ટુ ટાઈમ હું લઉં છું, હાંજે વાળું કરીને પી લઉં, હુવા ટાણે દવા પી લઉં, સવારમાં ઉઠીને 2 ટીકડી મોટું ધોયા પહેલાં પી લઉં છું. અને ડૉક્ટર કે તમારે ચમચી સવારમાં લેવી, એ કે ચમચી એ કે મારે ગળે નથી ઉતરતી, એલા કે ચમચી આમાંથી ભરી અને એમ પીવી. તો કે એમ કહો ને, હું તો એક દી બહુ મહેનત કરી કે સાહેબ હલવાવા મને, એ કે હમણાં મહિનો પૂરો થાય એ કે દવાથી મને કાંઈ ફાયદો નથી થયો. ડૉક્ટર સાહેબ કે તને ફાયદો ન થયો હોય તો કાંઈ નહીં, તારા રોગથી મને ફાયદો થયો છે, માટે તમે દવા ચાલુ રાખો. બોલો સાહેબને ફાયદા થાય એટલે આપણે હું દવા લેવી. હા એક ભાઈ કરિયાણાવાળાની દુકાને જઈને હવારમાં ઊભો રહ્યો, કુતરું કોઈશ ગળી ગયું હોય એમ. તેમાં શેઠ વળી કે બોલો ભાઈ. તો ઓલો ઊભો ઊભો કે ખાંડ છે? શેઠ કે હા છે. એ કે બદામ છે? કે હા છે. પિસ્તા છે? શેઠ કે હા. ચારોલી છે? શેઠ કે હા બધું છે. તારે શું જોઈએ છે? એ બોલને કે મારે કાંઈ જોતું નથી, તઈ શું કામ અહીં ઊભો છો? ઓલો ઊભો ઊભો કે આ બધું છે કે હલવો બનાવીને ખા ને, હાવ હાથીકા જેવો થઈ ગયો. કાંઈક શેઠ શરીર બનાવો, શરીર બનાવો. હા એમ કે મારો બેટો વયો ગયો. અને શેઠ તો ડોળા કાઢીને જોવા માંડ્યા. એ કે આ છે કોનો દીકરો, એનું સરનામું ગોતવું જોઈએ. કારણ કે ઘણી વાર આ તમે જુઓ ને તો કુટુંબના સંસ્કાર છોકરાઓમાં આવે. એક દી એક ભાઈ એના છોકરાને કે તું તો હાવ નાલાયક છો, એ કે તને મીઠું લેવા મોકલો હોય તો ખાંડ લઈને ધોળ્યો આવશ. હા એક દી તો 2 રૂપિયા લઈને મોકલો તો કે 1 રૂપિયાની બીડી લઈ આવજે ને 1 રૂપિયાની કે સિગરેટ લઈ આવજે. પાછું અડધેથી આવ્યો, એ કે ક્યાં રૂપિયાની બીડી ને ક્યાં રૂપિયાની સિગરેટ. હવે એમાં શું ફેર પડે? એનો બાપ તો ભડકા જેવો થઈ ગયો, એ કે તું હાવ નાલાયક છો. તો ઓલો બેઠો બેઠો શું કે ખબર, કે બાપા ધીમે બોલો. કેમ? એ કે કોક હાંપડી જાય ને તો તમને નાલાયકનો બાપ કે. હા છોકરાએ ઘણી વાર ઘૂંભરે નાખી દીધી. હારા દીકરા હોય ને તો ન વાંચો આવે. હા બાકી જોઈજો અટાણે દીકરાઓમાં એવું છે, ઘણા માનતા કરે છે દીકરા થતા નથી, અને અમુકને વગર માનતા એ થાય સાચવી નથી હકતા. આ રોળ માથે અળિયું કાઢતા હોય ને એ રોળ માથે પૈડા લઈને નીકળ્યા હોય. આપણે કેવું પડે કે આ છોકરાઓને ઘરમાં બેહાડો, એ કે હાકડીમાં અમારે આમાં ક્યાં રાખવું? તો હું કાંઈ અમારે તમને મકાન કરી દેવા 2 માળના, અમારે એ કે 10 ફૂટની જ ઓયડી છે, મોટી બનાવી લ્યો. એક ભાઈના છોકરા એટલા બધા વાયડ્યા તો એક દી મકાન માલિક આવીને ગરમ થઈ ગયો, એ કે તમારા છોકરાઓને કાંઈક સમજાવો, એ કે આખો રૂમ એ કે જેવાને તેવા લીટા ને મોરલા ચિત્રા છે ને કબૂતર ચિત્રા છે ને રામબાણ હોહરા કાચ્યા છે ને, આખો રૂમ એ કે મારો બગાડી નાખ્યો છે. ત્યાં તો મકાન માલિકે લાલ તાંડા જેવો થઈ ગયો, એ કે છોકરાઓનો દોષ દિયો માં, તમે જેથી અમને મકાન પાળી આપ્યું તેથી તમે જ આ રૂમમાં ઉભા રહીને એમ કહેતા હતા કે આ ડ્રોઈંગ રૂમ છે. બોલો ડ્રોઈંગ રૂમ એટલે એ જાણી ચિત્રનો રૂમ હોય એમ માને બેટા, મોરલા ચિત્રે બેઠા બેઠા. આ છોકરા એટલા બધા અળવિતળા કે એની વાત જવા જ. પણ માણસના જીવનની માલિકા ઘણી વિચારવા જેવી વાત હોય. હા એક ભાઈએ બહુ ભણતરમાં મહેનત કરી, એટલી બધી મહેનત કરી ભણતરમાં સારા ટકા મળ્યા અને જજની નોકરી મળી. તે જજની નોકરી મળીને પહેલા જ દિવસે એ નોકરી ઉપર ગયા અને એક ચોરનો કેસ લડવાનો હતો. એ ચોરનો મુદ્દો તપાસીને, કે આમ તો તમારી જે આ ફરિયાદ છે સામેવાળાની એમાં ચોરને કે આમાં સાબિત નથી થતું કે તે ચોરી કરી છે કે નથી કરી, સાબિતી નથી થતી. પણ મારો આજ પહેલો જ દિવસ છે નોકરીનો, એટલે બોણીમાં હું તને 1 મહિનાની સજા ફટકારું છું. તો ઓલો ચોર ઊભો ઊભો કે, એ કે તમે તમારી બોણી સુધારી, મારી બગાડી એનું શું? મારે એ કે આ પહેલી વાર જ ચોરી હતી અને મને એમ થયું કે પહેલી વાર જો ચોરીમાં એ કે સારું થાય તો એ કે આપણે અવારનવાર 10-15 દી આવું કાંઈક કાંઈક કરતા રહેવું. પણ સાહેબ તમે તમારી બોણી સુતારી ગયા ને મારી બોણી બગાડી ગયા છો, એટલે હવે આજથી આ ધંધાનું હું પાણી મૂકું. મારો એક મિત્ર છે માનસંગ, આ લગ્નગાળાની સિઝન છે એટલે વાત કરું છું. એક દી મને ફોન કર્યો, મને કેમ છે ધીરુભાઈ? મેં કીધું મજા છે ભાઈ. મને કે યાદ છે ને, ખબર છે ને, હું આપણા લગ્ન છે. મેં કીધું તારા કે તારા કે આપણા, એટલે હું બધાના સમૂહમાં કરવા તારે. આ એક જણો તો એવો વાયડે ચડી ગયો, જ્યાં કન્યા જોવા જાય ત્યાં કે આ ઊંચી છે ને આ નીચી છે ને આ કાળી છે ને આ નમણી બરોબર નથી, પોતાને ત્રણ કપાસ્યું પગમાં એ ન જોવે. તો ત્રણ વર્ષ કાઢ્યા કન્યા જોવામાં, એમાં 21મી કન્યા જોવા ગયા ને ત્યારે એના કાકાને કીધું કે કાકા આપણે પહેલી વાર જે છોકરી જોવા ગયા હતા ને એ બરોબર છે, વ્યવસ્થિત છે, હાલો પાછા ન્યા જાય. હવે ત્રણ વર્ષ પછી કાકો પત્રી જો પહેલી વાર ગયા હતા ન્યા પાછા ગયા ને ત્યાં ઓલી છોકરી નાનકડું છોકરું તેડીને બહાર નીકળી કે જો મામા આવ્યા મામા આવ્યા. આ તો જુવાની અમને ભલામણ કરું છું, જોવા જાઉં તો એક બેન ત્રીજી એ ફાઇનલ કરજો, હા નહીતર મામામાં ગણતરી થાય. હા એક ભાઈ તો કન્યા જોવા ગયા ને તો એમાં કન્યાએ આવી અને ચા આપ્યો, તો ચામાં બન્યું તો એવું પાંચ કપ હતા એ સફેદ હતા ને એક કાળો હતો. તે મૂર્તિઓ બેઠો બેઠો શું કે ખબર છે એ કે જો આ અવ્યવસ્થિત કહેવાય, આ ન ચાલે કે બીજું બધું બરોબર છે, એમ કરીને વયો ગયો કે આને વ્યવસ્થિતતા ન કહેવાય. પણ વ્યવસ્થિતતા ઘરની કેમ રાખવી એ તો બાયુના હાથની વાત છે. ઘણા વાતો કરતા અમારે ઘરે પાંચ જણાની રસોઈ બનાવી હોય ને સાત જણા આવી જાય તો ખૂટે નહીં, પણ ખાતા જેવી હોય તો ખાય ને, મહેમાન મોટા બગાડીને વૈયા જાય. કાં ગઈટા મહેમાન આવ્યા હોય ને ગઈટા તો શું કરે ખબર છે, આખા ચણાનું શાક કરે અને પાપા ડોળા કાઢીને જાય, કાંકરા મોટામાં નાખીને બેઠા હોય એવું લાગે. હા પણ એક દુહો છે, કામણ કુટણ અમલ રસ તસગર મર જુવા કાચ વછુટી કામીની વિસરશે મુવા. જે મેલા મંત્ર શીખી ગયો એ છોડી ન શકે, હા કાંઈ નો જડે બેઠો બેઠો જાળવા હુકવા રાખે. હા એક બાપાએ તો મેલી વિદ્યાથી ભૂતને પ્રસન્ન કર્યો અને ચોટલી કાપી લીધી, એટલે વડીલો એમ કહે છે ભૂતની ચોટલી કાપી લ્યો એટલે તમે કયો એમ કરે, ભૂત વંશ થઈ ગયો. બાપાને કે તમે કયો એમ કરીશ, પણ એક શરત કે શું એ કે હું નવરો રહીશ ને તો તમને મારી નાખીશ. બાપો કે દીકરા નવરો રહેવા દઉં તો ને, હા તું મને શું સમજે, ચારી ચોટલી મેં કાપી લીધી એ કાંઈ હું જેવો તેવો ન જોય, એવો મનમાં મનમાં ફૂલાયા રાખે. ભૂત કે કામ બતાવો, બાપા કે ખેતી કરી નાખો. એ ખેતી કરવાનો હુકમ કર્યો બાપાએ, પણ 1.5 મિનિટમાં ભૂત પાછો આવી ગયો, એ કે બોલો બીજું બતાવો એ તો પૂરું થઈ ગયું. બાપો કે મારા બેટાની ઝડપ તો જો, જેસીબી આટલું ન ઉપાડે. પણ હાંજ પડવા આવીને ત્યાં બાપાએ આખા ગામને ખેતી વગર પૂછે કરાવી નાખી. છેલ્લા ખેતરમાં કામ હાલતું હતું, દી હાથમાં ને ટાણે પાપાના ટકામાં પરસેવો વળ્યો, એટલે ડોશી માંએ પૂછ્યું એ કે કેમ તબિયત બગડી ગઈ છે. બાપો કે બગડી નથી બગાડી છે. કેમ એ કે ન કરવાનો ધંધો થઈ ગયો, એ કે ભૂતની ચોટલી કાપી લીધી અને ભૂતે શરત મૂકી છે કે હું નવરો રહીશ તો તારી ફોડી પૂહી નાખી. તો કે ખેતી કરવાનું કીધું કે આપણી ખેતી 1.5 મિનિટમાં પૂરી થઈ ગઈ અને આખા ગામની ખેતી કરવાનું વગર પૂછે કહી દીધું મેં, તો હવે છેલ્લા ખેતરમાં કામ હાલે છે, હમણાં આવીને ઉભો રહે કામ બતાવો તો મારે ચીંથવું શું. તો ડોશીમાં કે બસ આટલી જ વાત છે, એ કે તને આટલી લાગે, હા બાકી મારું તો હમણાં રેશન કાર્ડમાંથી નામ નીકળી જાય અને તને દાંત આવે છે. એ કે ડોશી કે એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. હું એ કે મૂંઝાવા જેવું નથી, તું ઝપટે ચડી નથી એટલે એમ લાગે. પણ ડોશીમાં કે હાંભળો તો ખરા હાવ ભૂતિ વિનાના, એ કે ભૂતિ વિનાના છે તઈ તારા પનારે પૂજા. એ કે હાંભળો તો ખરા કે છે હું, એ કે હમણાં ભૂત આવીને તમને કહે ને કે કામ બતાવો કે હા, એ કે એને કહી દેજો ફળિયામાં 80 ફૂટનો થાંભલો ખોળે અને બીજું કામ ન ચિંતું ત્યાં સુધી, એ કે તારે ચૈડા રાખવું ઉતીરા રાખવું એમ તમારે કહી દેવાનું. અને ફાફો મોજમાં આવી ગયો, વાહ વાહ કરીને ડોહીનો વાહો ઠપ કરવો. એ કે આજથી 35 વર્ષ પહેલા એ કે વ્યાજે રૂપિયા લઈને તને હું પૈણ્યો તેથી મને એમ થતું હતું કે આ બટકી ગઈ, કારણ કે એ ડોશીની આંખું થોડીક ફાંગી હતી. પણ એ કે આજ ખબર પડી મને એક રૂપના રોટલા નથી થતા. અને બાપો મોજમાં આવી ગયો, ત્યાં ભૂત આવ્યો એ કે કામ બતાવો. બાપો કે 80 ફૂટનો થાંભલો ફળિયામાં ખોળ અને હું બીજું કામ ન ચિંતું ત્યાં સુધી ચડ્યા રાખીને ઉતર્યા રાખ. અને ભૂત ભાઈ થાંભલો ખોળીને ઉપર ચડે ને ઉતરે, ઉપર ચડે ને પાછો હેઠો ઉતરે, હાંજ થઈને ભૂત થાકી ગયું. અને બાપો બેઠો તો ન્યા જઈને ભૂપે ભૂતે દંડવટ પ્રણામ કર્યા, લાકડી પડે એમ ભૂત પગમાં પડી ગયું. અને બાપાને કહે એ કે હવે આપણે ઓલી શરત જે રાખી હતી કે હું નવરો રહીશ તો તમને મારી નાખીશ, એ શરત હવે ફોપ. હવે તમે કહો એટલું જ કામ હું કરીશ, બાકી હું ઓટે બેઠો બેઠો છાપું વાંચતો હોઈશ. બોલો, માણસ વાહે પડી જાય ને તો ભૂતના મૂળિયા કાઢી નાખે. હા, આમ તો ખરેખરમાં ભૂત પિશાચ એવું કાંઈ છે નહીં, પણ ભોળા મનનો નબળા મનનો માણસ હોય ને એને અસર કરે, બાકી બીજાને અસર થતી નથી. હા, જેનું નબળું હૃદય હોય એને જ એ વસ્તુ અસર કરે છે. કોક સલાહ દેવા આવે એ તમે જોઈજો, બોકા દેવા હોય એને હાઉ સલાહ દી. હા, આમ તો સલાહ ને શિખામણી આ બધી વસ્તુ છે ને એ કોઈને લેવી નથી ગમતી, દેવી ગમે છે. રૂપિયા કોકના લેવા ગમે, એ દેવા નથી ગમતી. હા, જોઈજો, તમે કોકને 10,000 બંડલ આપો ત્યાં એના ભાવ જોઈજો, અને કોક પાસે 500 ઊંચી ના માગો ત્યારે એના ભાવ જોઈજો. કુતરું કોઈશ ગળી ગયું હોય એવો થઈ જાય. અને રૂપિયા દેવા દેવ તા તો એવું કમળના ફૂલ જેવું મોટું મરક 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 થવાનું, કારણ કે એ દેવાના છે ને આ લેવાના છે. રૂપિયા લેવા માટે માણસ જાય છે ને ત્યારે સામેવાળો માણસ મોળો પડી જાય છે, અને રૂપિયા દેવા માટે જાય ત્યારે માણસ આનંદમાં આવી જાય છે. રૂપિયા અને સલાહ, હા, એમાં બેમાં તફાવત છે. સલાહ છે એ માણસને દેવી ગમે છે, અને રૂપિયા છે એ માણસને લેવા ગમે છે, અમથા ગમતા નથી. હા, એક ભાઈ વકીલ પાસે ગયા, અને વકીલને જઈને કે મારી ઘરવાળી રિહામણે બેઠી છે. તે વકીલ કહે તો રિહામણે જ બેહે ને, એ થોડી મંદિરે બેહે. વકીલ વાયડાથી જ વાત કર્યો, એ કે મારે કેસ દાખલ કરવો છે એટલે અહીં આવ્યો છું. એ કે અહીં બધા કેસ દાખલ કરવા જ આવે, અહીં હું કથા કરવા આવે. અરે, એ કે સાહેબ તમે વાત સાંભળો. એ કે સાંભળવા જ બેઠો છો, હું અહીં મોઈ દાંડીએ રમું છું. હા, વકીલ અવળી અવળી ઊંધી વાત જ દાઈ દે. બોલો કે સાહેબ તમારા પૈસા બોલો. એ કે પૈસા જ બોલવાના હોય ને, અહીં શ્લોક બોલવાના હોય. વકીલના પગમાં પડી ગયો, મારો બાપ મને સાંપડી. કે તને જ સાંપડીશ, હું કઈ અહીં મારા બાપાને સાંપડવા બેઠો. પછી વકીલને ઓલો પગે લાગી નહીં, કે મારે આ કેસ દાખલ કરવો છે, એક નોટિસ મારી દો. વકીલ કે નોટિસ મારી દઉં, એની આખી પેટી ધૂણવા માંડે એવી નોટિસ મારવી. પછી પૈસા બૈસા નક્કી કર્યા, અને હાલતો થયો ઓલો, તે આમ દરવાજામાંથી બહાર નીકળ્યો ને વળી પાછું ઓફિસમાં દાખલ થયો. વકીલને શું કેસ ખબર છે? એ કે સાહેબ તમારી ઓફિસ બહુ ગરમ છે. વકીલ કે ઓફિસ ગરમ જ હોય ને, આખા કુટુંબના રોટલા અહીંથી થાય. આ ધબધબાટ્યું એની બોલે. હા, કે અમારે વગર ગીઝર મૂકીએ કે આ બહારો બોલે સામને. હા, એક ચંપાબેનની બાજુમાં એક બલાપાઈ કરીને રહેતા હતા. બલાપાઈ એટલે ચોખી બલા જોઈ લ્યો, જેને વળગે એને મૂકે નહીં. હા, એમાં એક દી બલાપાઈને જોવા આવ્યું. માણસ અમુક ઉંમર સુધી હોય ને એને જોવા આવે, પછી અમુક ઉંમર ટપી ગયા પછી આવે એને ખબર કાઢવા આવ્યા કહેવાય. છેલ્લી પથારીએ પડ્યો હોય ને એને કોઈ જોવા આવ્યા એમ ન કહેવાય. કુંવારો છોકરો હોય અને 5 મહેમાન આવે એને જોવા આવ્યા કહેવાય, ને 45-50 વર્ષ થઈ જાય અને 5 મહેમાન આવ્યા હોય તો સમજી લેવાનું કે આની ખબર કાઢવા આવ્યા. કાંઈ એમ ન કહેવાય હકા ફાપાને જોવા આવ્યા છે, એને ખબર કાઢવા આવ્યા એમ કહેવાય. એ બલાપાઈ એટલે બલા જોઈ લ્યો ચોખી. એક ફેરે તો ગામત્રે ગયો, 3-4 દી ધામા નાખ્યા. જેની ત્યાં ગયો તો એ આખું કુટુંબ મૂંઝાણું કે આને આને આ બલાને કાઢવા કરવું શું એમ. એમાં વળી 5મે દિવસે એ વળી બલાપાઈએ ખંભે ઠેલો માર્યો. ઘરતણીને એમ થયું કે આ જ જાહે, પણ ઘરતણીની વહુ કે બલાપાઈ ક્યારેક પાછા આવજો. ત્યાં તો બલો કે હું વચન આપું છું જરૂર પાછો આવીશ. એમ કહીને વયો ગયો, 1.5 કલાક પછી પાછો આવ્યો. તો ઓલા તો મૂંઝાઈ ગયા, કેમ? એ કે મેં વચન આપ્યું છું ને હું આવીશ એમ. હા, એ કે મારું વચન કોઈ દી ફગે નહીં. ઘરતણી ડોળા કાઢવા માંડ્યો. એની વહુને કે હવે કોઈને આવું તારે કેવું નહીં હોય, કે કોઈ દી જિંદગીમાં ન આવે જ કાંઈ નહીં, આવા જાય હારું. એ કે ઈ બલાપાઈને એક દી જોવા આવ્યા, અને બાજુવાળા ચંપાબેન મહેમાનોને ચા પીવા લઈ ગયા. એટલે મહેમાનોએ પૂછ્યું કે આ માણસ કેવો છે? તો ચંપાબેન શું કહે ખબર? એ કે બહુ સજ્જન માણસ છે. એની માણસાઈની ને એની ભલપની નહીં તો તમે વાતું જ આવવા દો. એનું ભણતર એવું એ કે હા, અને ભણતર એને કેટલું ક્લિયર કર્યું છે કે 3જા ધોરણમાંથી 3 વર્ષ સુધી ભણ્યું. ત્યાં તો મહેમાનના શક્કર વક્કર ડોળા થવા માંડ્યા. એ કે આમ વ્યવહારિક માણસ કેવો? અરે, વ્યવહારનો બહુ સાચો. એ કે જો તમે એને જોવા આવવાના હતા ને તો અમે અમારી 5 ખુરશીઓ આપી, 1 ટીપાઈ આપી. અમે બલાપાઈને કીધું તું મહેમાન રોકાવાનો હોય તો કહી જો પાગળ પથારી અહીંથી આપ. ત્યાં તો મહેમાન હબકાઈ બલાની કીરી ન ગયા ને બસ સ્ટેન્ડ ભેગા થઈ ગયા. એકાદી કલાક બોલાય તો રાહ જોઈ, પછી ચંપાબેન ને ઘીરે જઈને બોલવો ભાઈ કે એ કે ઓલા મહેમાન ક્યાંય ગયા, કે એ તો બસ સ્ટેન્ડે વૈયા ગયા, કે કેમ તમે કાંઈ કીધું છે, એ કે ના ના અમે કાંઈ થોડું, અમારો પાડોશી ધર્મ છે, અમે સારી વાત જ કરી ભાઈ. ચંપાબેન કે અમારા મોટામાં કોઈ દી નબળું વેણ ન હોય, કે શું કીધું તું, એ કે મહેમાન અમને પૂછતા હતા કે બોલો ભાઈ માણસ કેવો, તમે કીધું બહુ સજ્જન માણસ છે, સુપાત્ર માણસ છે અને એનું ભણતરે સારું છે. અમે મેં તો કે એમ કીધું એક ત્રીજા ધોરણમાં તો એક ને એક ધોરણમાં ત્રણ વર્ષ સુધી તો અભ્યાસ કર્યો, ત્યાં બોલો રોવા જેવો થઈ ગયો. પછી કે બીજું શું પૂછતા હતા, એ કે એમ કહેતા હતા એ કે વ્યવહારિક કેવો, કે અમે કીધું વ્યવહારનો બહુ સાચો માણસ, જોવો ને તમે જોવા આવવાના હતા તો અમે એને પાંચ ખુરશીઓને ટીપાઈ આપી, નકર અમે થોડા આપી, અને અમે જ બલાપાઈને કીધું હતું કે મહેમાન રોકાવાના હોય તો ગાડલા ગોદડે અહીંથી લઈ જઈજો. પછી કે મહેમાન ઊભા થઈને બસ સ્ટેન્ડ વૈયા ગયા, બોલો કે વૈયા જાય ને આને પાડોશી ધર્મ ન કહેવાય, આનું નામ ધર્મ ન કહેવાય, ધર્મ તો કોકનું ઢાંકે એને ધર્મ કહેવાય, આને કુકર્મ કહેવાય. એ કે તમારી બાજુમાં હું રહું છું ને એના કરતા ગાંડાની નિશાળ પાસે રહેતો હોત ને તો હારું. આ ગાંડાએ સારો અભિપ્રાય આપે. હા એક ભાઈ તો એના મિત્રને કે મારી ઘરવાળી કે રૂપિયા જ માગ્યા રાખે, તે બોલો કે રૂપિયા ન માગે તારી પાસે હું રીંગણા માગે. અરે કે રૂપિયા માગવાની રીત તો હોય કે નહીં શું, એ કે સોમવારે કે મને કીધું કે 100 રૂપિયા આપો, મંગળવારે કે 150 રૂપિયા આપો, અને આજ સવારે બુધવારેથી કે 200 રૂપિયા આપો. તો એનો મિત્ર કે ભલા માણા તું તપાસ તો કર, આ આટલા બધા રૂપિયા નાખે છે ક્યાં તારી વહુ, એ કે આમ હજી મેં એને પાંચ્યું આપ્યું નથી, તઈ શું કામ બેઠો બેઠો એ કે કોકના મગજ ફેરવે છે એમ. એકવાર મગન એના મિત્ર કરશનને કે કરશન તો કે શું છે, કે તબિયત પાણી કેમ છે, એ કે તબિયત સારી જ હોય ને, એ કે આપણી તબિયત કોઈ દી બગડે, માગી ખાવું એની. એ કે જો હમણાં અહીંથી કે ભૂપતભાઈ નીકળ્યા હતા પાન ખવડાવતા ગયા ને, હમણાં કનુભાઈ સિગરેટ પાઈને ગયા ને, કે એ જલસો છે. એ કે એ તો બરોબર છે કરશન, એ કે થોડાક દી પહેલાં એ કે તું મને કહેતો હતો એ કે 100 રૂપિયા ઉછીને આપ ને હું મુંબઈથી આવીને તને આપી દઈશ, એ 100 રૂપિયા લઈને ગયો એને મહિના બે થયા, હવે તારે દેવા છે કે નથી દેવા. તો કરશન કે હું મુંબઈ ક્યાં ગયો તો અમદાવાદથી જ પાછો આવતો, હવે હું મુંબઈ જઈશ ને ત્યાંથી પાછો આવીને તને આપી દઈશ, આને કાંઈ મોંઘવારી ન નડે. હા એક દી એક ભિખારી એક શેઠ પાસે જઈને ઊભો રહ્યો, શેઠે સામું જોયું હું છે, એ કે ચા પીવા માટે 2 રૂપિયા છે. શેઠ કે હું નથી ચા પીતો, જાણે ભિખારી શેઠને પાવા આવ્યો હોય એમ. હા ભિખારી ડોળા કાઢવા માંડ્યો કે આના ટકામાં 2 ઢોલ મારી લઉં કે શું કરવું. એક બે પતિ પત્ની એટલા બધા લોભિયા કે કંજૂસ માણસ કેવા હોય એની જો હરીફાઈ થાય તો 2નો પહેલો બીજો નંબર આવે, આવું લોભનું જાળવું ટૂંકામાં. આ બે પતિ પત્ની, કારણ કે એની એનો મેળે તો જ પડ્યો હોય ને. હા જોઈજો જેવો જે માણા હોય એને મેળ પડી જાય, જે સત્સંગી માણા હોય એને સત્સંગી મળે તો એ મોજના તોરા છૂટી જાય, જે માણા ઉદ્યોગપતિ હોય એને ઉદ્યોગપતિ મળે તો એને મોજના તોરા છૂટી જાય. હા અને ગંજી પતે રમતો હોય એને ગંજી પત્તા વાળો મળે તો હૈયાના હાથ ખુલી જાય. હા જેવો જે માણા હોય એવો માણા એને મળે તો જ, અને ભગવાને એવી રચના કરી જેને જેવું જોતું હોય એવું જળી જાય. જુગારી માણા કદાચ મહારાષ્ટ્રમાં જાય ત્યાંય રમવા વાળો મળી જાય. હા દારૂ પીતો હોય દુવારકા દર્શને ગયો હોય ત્યાંય બાયણે નીકળે કોઈ કોથળી વાળો ભટકાઈ જાય. હા એટલે આ બે પતિ પત્ની લોભિયા એટલે બેયના લગ્ન હારે એવી રીતે થયેલા, કારણ કે જેવો માણસ હોય હોય એવો એને સામે મળી જાય. બે એકબીજા એવા બધા એકબીજાની માથે પછાડો ઘોબો ન પડે એવા લોભિયા. એમાં એક દી હવારમાં ઉઠીને ઓલી બાઈ એના ઘરવાળાને કહે, એ કે આજ તો રાતે મને સપનું આવ્યું હતું. તો કે એ તો સારું કહેવાય. સારું હું, એ કે સપનામાં 10 મહેમાન આવ્યા હતા, ત્યાં તો ઓલાનું મોટું કૂતરું કોઈ ગળી ગયું એવું થઈ ગયું. એ કે 10 મહેમાન આવ્યા હતા પછી તે ચા પાણી નહોતા પાયા ને, ઓલી કે એમ હું થોડી ચા પાઉં, પાણીનું મેં નથી પૂછ્યું, અને મોટા બગાડીને વૈયા ગયા. હવે એ કોઈથી આવે નહીં આપણે ત્યાં.